मुड़ मार्ग में प्रवाहित करो एवं युग पुरुष आध्यात्मिक पुरुष अध्यात्म क्रांति दृष्टा अध्यात्म क्रांति स्रष्टा एवं पूज्य गुरुदेव श्री आज भरत क्षेत्र में पधारिया ए अषाढ़वद दशम ने धन्य दिवस है। भरतना भव्य जीवन भावि होनार होवाने कारणे तेओ श्री पधारा तेओ श्री सिमंदर परमात्मानी वाणी ने साथे तो लईने आव्या पण एमनी वाणी में फक्त सिमंदर परमात्मा ज नहीं पण महावीर परमात्मानी वाणी हती। महावीर परमात्मा ने सिमंदर परमात्मा मात्र नहीं पण सूर्यकीर्ति परमात्मानी वाणी पण तेओना मुखारविंदथी प्रवाहित थई एटले त्रणे कालना तीर्थंकरोनो योग અપૂર્વ ત્રિવેણી સંગમ પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યમાં આપણને સૌને થયો છે। એ ગુરુદેવશ્રીની વાણી અદ્ભુત વાણી છે, અલૌકિક વાણી છે, આ કાળનો એક મહાન અચંબો છે। તેઓ શ્રીની વાણી સાંભળતા રોમાંચ થઈ જાય, રૂંગટે રૂંગટા ઊભા થઈ જાય અને હું પરમાત્મા છું એનો જયઘોષ બોલાવતા કોઈ પણ પ્રવચન એવું ન મળે કે જેની અંદરમાં એમ કહ્યું ન હોય કે તું પરમાત્મા છો। કોઈ પણ પ્રવચન એવું ન મળે કે હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ કર, એ વાત ન હોય એવું કોઈ પણ પ્રવચન ન મળે એવા આપણા ગુરુદેવશ્રી માર્ગને અત્યંત સરળ અને સુગમ કરીને, સહજ માર્ગને સહજપણે બતાવીને, એ સહજતાનું વિધાન કેટલું સ્પષ્ટ કર્યું છે કે ખરેખર જીવે પરિણામની અંદરમાં કંઈ કરવાનું જ નથી। પરિણામની અંદરમાં પોતાના દ્રવ્ય ગુણ જણાય છે એટલે પોતાનો ભગવાન આત્મા જણાય છે, આ વ્યવસ્થા છે અનાદિ અનંત। એટલે એમ કહ્યું કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે એટલે જ્ઞાયકપણું જણાય છે એટલે કે જ્ઞાયક જણાય છે એવી વ્યવસ્થા છે। તું માન ન માન, સમજ ન સમજ એ એક અલગ વિષય છે, પણ વ્યવસ્થા એવી છે કે જ્યારે જ્ઞેયો જણાય છે, જ્ઞેયોના આકારે જ્ઞાન પરિણમે છે ત્યારે જ્ઞેયો નથી જણાતા, જ્ઞાયકપણું એટલે જાણનારપણું પ્રસિદ્ધ છે એવી વ્યવસ્થા છે। અને આ વ્યવસ્થા જ્યાં સમજાય છે ત્યાં આગળ કહે છે કે કારણ કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, કે જ્ઞાયકપણે જણાયો, જ્યાં હું જ્ઞાયક છું એવો વિશ્વાસ કર્યો, હું જ્ઞાયક છું એવી સમજણ કરી, હું જ્ઞાયક છું તેવી દ્રષ્ટિ કરી અને એની ઉપર લક્ષ્ય જતા વિકલ્પાત્મક અવસ્થાની અંદરમાં જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયક નથી જણાયો જ્ઞાયકપણે જણાયો, અને એ જ્ઞાયકપણે જે જણાયો તે નિર્વિકલ્પવત સવિકલ્પ સમ્યક દર્શન વચનાતીત એવી એક પરિણતિ ઉત્પન્ન થાય છે, જે પરિણતિની અંદરમાં ભગવાન આત્મા જેવો છે એવો જણાઈ જાય છે આત્માની અનુભૂતિ પહેલા। આ વિધાન ગુરુદેવશ્રીએ બતાવ્યું, આ વિધાન આ યુગ પુરુષે બતાવ્યું કે પ્રભુ તને આત્માની અનુભૂતિ થાય એ પહેલા હું આત્મા છું એવો વિશ્વાસ આવે તો તને જેવો આત્મા છે એવો આત્મા જણાયો, જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશન, એટલે હજી સ્વરૂપ પ્રકાશનની વાત નથી, વિકલ્પાત્મક સ્થિતિની અંદરમાં જ્ઞાયક જેવો છે જ્ઞાયકપણે જણાયો, હું જ્ઞાયક છે એવું એની સમજણ થઈ જાય છે, એવું એને ખ્યાલ આવી જાય છે, એવી એની સ્થિતિ અંતરંગમાં સર્જાઈ જાય છે કે જેવી સ્થિતિ જ્ઞાનીની અનુભવ પછી વિકલ્પમાં હોય એવી સ્થિતિ વિકલ્પની અંદરમાં ભગવાન આત્મા જેવો છે તેવો જણાઈ જાય તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે। જ્ઞાયકપણું, જ્ઞાયકપણે અને જ્ઞાયક, જ્યારે હું પરને જાણું છું ત્યારે જ્ઞાયકપણું જાણનારપણું પ્રસિદ્ધ છે, જાણનાર હું છું એવો આવ્યો ત્યાં જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયકપણે જણાયો એટલે પરિણામની અંદરમાં જ્ઞાયક આવતો નથી પણ જ્ઞાયકનું સામર્થ્ય આવે છે, જ્ઞાયક જેવો છે એવો સમજાય છે, એવો લક્ષમાં આવે છે, એવું પ્રતીતિમાં આવે છે, એવો વિશ્વાસમાં આવે છે, ત્યારે શું થાય છે, ત્યારે સ્વરૂપ પ્રકાશન થાય છે, આત્માની અનુભૂતિ થાય છે અને અનુભૂતિની અંદરમાં શું છે કે જ્ઞાયક જ છે। એટલે એની અંદરમાં દ્રવ્યગુણ પર્યાય એવા ભેદ પણ મટી ગયા, એની અંદરમાં પર્યાય દ્રવ્યનો અનુભવ કર્યો એવું પણ ન રહ્યું, આત્માએ આત્માનો અનુભવ કર્યો એવું પણ ન રહ્યું, એ પોતે પોતાને અનુભવે છે, બસ એ આત્મા જ છે। એટલે એ પર્યાય જે ઉત્પન્ન થાય છે એ અભેદ ઉત્પન્ન થાય છે, અભેદ ઉત્પન્ન થાય છે, અભેદ રૂપે રહે છે અને અભેદ રૂપે વ્યય પામે છે, એટલે એ પરિણામની અંદરમાં ભેદ દેખાતા જ નથી, ભેદ દેખાતા નથી એટલે ભેદ મટી જાય છે એવું નથી પણ દેખાતા નથી, કારણ કે નિર્વિકલ્પતા છે, કારણ કે આત્માની અનુભૂતિ છે, તો અનુભૂતિમાં જેવો આત્મા છે ભાવે રહી જાય છે। હવે આ આત્મા એટલે એ જે શુદ્ધાત્મા છે, ભગવાન આત્મા છે, દ્રવ્ય ગુણ સ્વરૂપ જે છે એ કેવો છે? તો કે પર્યાયમાં જણાય છે પ્રભુ તને અત્યારે, કોને, ક્યારે, ક્યાં સમય, આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતાના જ્ઞાનની અંદરમાં પોતાનો ભગવાન આત્મા જણાય છે પ્રભુ. એ સામાન્ય વસ્તુની અંદરમાં એ જે દ્રવ્ય છે, શુદ્ધાત્મા છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. તું જોમાં એની અંદરમાં ગુણ, કારણ કે આત્માની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. જ્ઞાન તે આત્મા છે, દર્શન તે આત્મા છે, ચારિત્ર તે આત્મા છે, પણ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. તે એમ જણ્યું છે કે જ્ઞાનની અંદરમાં આત્મા જણાય છે, શ્રદ્ધાની આત્મા, આત્મા શ્રદ્ધાય છે. પ્રભુ એ સમજાવવાની વાત છે, ગુણોની વ્યવસ્થા તને બતાવી છે, પરંતુ હું છું એ છોડીને જ્ઞાન શ્રદ્ધાનો ભેદ જ્યારે મટી જાય છે, દ્રવ્ય ગુણનો ભેદ જ્યારે મટી જાય છે, ગુણ ગુણીનો ભેદ જ્યારે મટી જાય છે, પર્યાયમાં દ્રવ્ય જણાય છે એવો ભેદ મટી જાય છે, અને હું છું એવી દ્રષ્ટિ જ્યાં થાય છે ત્યાં વાસ્તવિક ગુરુદેવ પોતાનો નિશ્ચય ગુરુ છે એ પ્રગટ થઈ જાય છે, એ અનુભૂતિમાં આવી જાય છે. અને એ પોતાનો ગુરુ એને અનુભૂતિમાં આવે એ જ ગુરુદેવના સાચા દર્શન છે, એ જ ગુરુદેવનું સાચું એક્સેપ્ટન્સ છે, એ જ ગુરુદેવને ગુરુ તરીકે માન્ય એવું કહેવાય છે. ખરેખર આ કાળની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું આવું એ એક શ્રુતની લબ્ધિ, શ્રુતનો સમુદ્ર, અચંબોમાં અચંબો, ખરેખર કહીએ તો અછેરું કહેવાય એવો પૂજ્ય ગુરુદેવશ્રીનો અવતાર આ યુગમાં થયો. કારણ કે આ પુરુષની અંતરંગ સ્થિતિ જે હતી એની અંદરમાં તો કેવળ જ્ઞાન છોડીને એને બીજું કંઈ હોઈ શકે નહીં, પણ આપણા માટે, આપણા સૌના સૌભાગ્યથી, આપણા સૌના પુણ્યોદય, મહાન પુણ્યોદય પૂજ્ય ગુરુદેવ શ્રી ભરતક્ષેત્રમાં પધાર્યા, આપણને ભગવાન આત્મા હથેળીમાં બતાવ્યો, એનું વિધાન બતાવ્યું કે પ્રભુ તું ગુણ અને ગુણીના ભેદને છોડી દે પ્રભુ. કારણ કે એ ગુણીની અંદરમાં ગુણ નથી, એ સામાન્યની અંદરમાં વિશેષ નથી. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર એ વિશેષ, ગુણ ભેદ એ વિશેષ છે અને વસ્તુ સામાન્ય છે. સામાન્યની અંદરમાં વિશેષને જોતા સામાન્ય નહીં દેખાય પ્રભુ, સામાન્ય તો સામાન્ય છે. હું આત્મા છું એવા વિશ્વાસની અંદરમાં અનુભૂતિ થાય છે, અનુભૂતિ કરવી છે ને અનુભૂતિ નથી થતી, સમ્યક દર્શન જોઈએ છે ને સમ્યક દર્શન નથી થતું, કારણ કે સમ્યક દર્શન કરવાનું કોઈ વિધાન જ નથી. એનું એક જ વિધાન છે કે હું પરમાત્મા છું. હવે હું પરમાત્મા છું એવો વિશ્વાસ થાય એનું નામ સમ્યક દર્શન છે. હું પરમાત્મા છું એવું શ્રદ્ધાન થાય, એવું જાણપણું થાય એનું નામ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન છે. એ સ્વભાવની અંદરમાં એકાકારતા થાય, અને એ એકાકારતા થાય કેવી રીતે? ગુણગુણીનો ભેદ રહે તો એકાકારતા ન થાય, દ્રવ્ય પર્યાયનો ભેદ રહે તો એકાકારતા ન થાય, પર્યાય પોતાને પર્યાય ભાવે રાખીને ઉપયોગને વાળવાનો પ્રયત્ન કરે તો એકાકારતા ન થાય. એનું ઉપાય માત્ર એક છે કે હું છું, હું અપરિણામી, હું પરમ પારિણામિક ભાવ, હું પરમાત્મા, હું ધ્રુવ, હું નિત્ય એકરૂપ રહેનારી નિર્વિકલ્પ વસ્તુ, બસ હું નાયક માત્ર વસ્તુ, એ ભાવે એની અંદરમાં એકાકારતા થાય છે. હું છું જ્ઞાનની અંદરમાં આત્મા જણાય છે, એ જ્ઞાનની અંદરમાં પર નથી જણાતો એના માટે એની વાત હતી. જ્ઞાનની અંદરમાં રાગ નથી જણાતો, પણ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે એ વાત, રાગ નથી જણાતો એ સિદ્ધ કરવા માટે હતી. પ્રભુ હું જ્ઞાયક છું એટલી વાત રાખ, જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યાં સુધી તું પ્રમાણમાં ઊભો છું. જે પ્રમાણમાં ઊભો છે એ પ્રમાણમાંથી નહીંને પણ જો નહીં કાઢે તો એ નહીંને કાઢ્યા વગર નિશ્ચયનીના પક્ષમાં નહીં આવે, શુદ્ધાત્માના પક્ષમાં નહીં આવે. અને શુદ્ધાત્માના પક્ષમાં જે નહીં આવે એને પક્ષ છૂટીને પક્ષાતિક્રાંત નહીં થાય. પ્રભુ નહીંથી બે સત્તા છે, દ્રવ્ય અને પર્યાય ભિન્ન ભિન્ન સત્તા છે. અને એ પર્યાય નથી કહેતી હું દ્રવ્ય છું, એ તો એવું કહે છે હું દ્રવ્ય છું. અને તમે એને પૂછો કે ભાઈ પર્યાય ક્યાં છે, આ વાત તો પર્યાય કહે છે ને, તો કે મને નથી ખબર, તમે પર્યાયને પૂછો, હું તો દ્રવ્ય છું. કારણ કે જ્યારે એ અનુભૂતિ કરે છે ત્યારે એ દ્રવ્ય છે, એ પોતે આત્મા છે. તો આત્માની અનુભૂતિ આત્મા છું ભાવે થાય છે, ભેદ ભાવે નથી થતી. અને અત્યાર સુધી આપણે વસ્તુને ભેદથી જોયા કે જ્ઞાનમાં આત્મા જણાય છે અને શ્રદ્ધામાં શ્રદ્ધાય છે. પ્રભુ આ તો ભેદથી સમજાવવાની વાત છે, સમજવાની વાત નથી. સમજવાની વાત તો એ છે કે પ્રવચન નવનીતના અલિંગ્રહણના 18 નંબરના બોલની અંદરમાં એમ પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે દ્રવ્યમાં ગુણ નથી, સામાન્યમાં વિશેષ નથી. પ્રભુ આવી રીતે વસ્તુને જો નાથ, જ્યાં સુધી આવી રીતે વસ્તુને નહીં જો ત્યાં સુધી હું પરમાત્મા છું એ ભાવ જ નહીં આવે. ભેદ રહ્યા કરશે ને, જ્યાં સુધી ભેદ રહેશે ત્યાં સુધી જ્ઞાન નથી. એ મન છે, વિકલ્પ છે, જ્યાં ભેદ છે ત્યાં મન અને વિકલ્પ છે. જ્ઞાન તો સ્વભાવથી અભેદગ્રાહ્ય છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞેય એવું હોતું નથી. જ્ઞાનની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયક એવું હોતું નથી. એમાં તો હું છું એવું હોય છે. કારણ કે જ્ઞાનનો સ્વભાવ અભેદગ્રાહ્ય છે. અને આ વાત પંચાધ્યાય કરતા લખી છે કે જ્ઞાન સ્વભાવથી અભેદગ્રાહ્ય છે. જે સ્વભાવથી અભેદગ્રાહ્ય છે ભેદને ગ્રહણ જ નથી કરતો. તો તું ક્યાં ભેદથી અભેદમાં જવા માંગે છે? જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો જ્ઞાનમાં રહીને તું જ્ઞાયકને જાણવા માંગે છે? વિધાન નથી પ્રભુએ. સમજાવવા માટે વ્યવહારથી ભેદ ઉપજાવીને ઘણા બધા કથનો જીનવાણીમાં કરવામાં આવ્યા છે. પણ એનો હેતુ તો સમજ કે વસ્તુને સમજાવી કેવી રીતે. સમજાવવા માટે ભેદ પાડવા છોડી બીજો કોઈ ઉપાય નથી. આત્મા છે તો આત્મા છે તો એ શું સમજાય? તેને કેવું પડે? એ નિત્ય છે. અનિત્ય છે તો શું સમજાય? તો કે છે કરતા નિજ કર્મ. હવે આવા ભેદો ન પાડે તો એ વસ્તુને સમજાવવાનું અશક્ય છે. ભેદોથી સમજાવવા માટે વ્યવહારથી ભેદ પાડીને સમજાવવામાં આવે છે. પણ સમજવાનું વિધાન હું એક અભેદ નિર્વિકલ્પ અખંડ શુદ્ધ પરિપૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ માત્ર છું એ વસ્તુને સમજવાનું વિધાન છે. ગુરુદેવ શ્રી આપણને મળ્યા છે આ વસ્તુ સમજાવવા માટે. જીનવાણી તો હતી, શાસ્ત્રો તો હતા, આગમો તો હતા, પણ એ આગમોની અંદરમાં આચાર્ય ભગવાનનું હૃદય શું છે એ સમજાવનારું કોઈ ન હતું. એ કાળની અંદરમાં, એક અડી કાળની અંદરમાં પૂજ્ય ગુરુદેવ શ્રી મહાવિદ્યથી ભરતક્ષેત્રમાં આવ્યા. ગુરુદેવશ્રીને મહાવિદ્યનો વિરહ લાગતો અને એકાંતની અંદરમાં એમના આંખોમાંથી ગરમ ગરમ અશ્રુ જતા કે આ ગરીબ દેશમાં અમે ક્યાં આવી ચડ્યા. ગરીબ એટલે નાણાકીય ગરીબ નહીં, અધ્યાત્મથી ગરીબ. અધ્યાત્મની વાત ક્યાંય ચાલતી ન હોય, શુભ ભાવને ધર્મ અને અશુભ ભાવને અધર્મ માનવામાં આવતું હોય, એવા સમયે અમે અહીંયા ક્યાં આવી ચડ્યા. અને આંખમાંથી આંસુ જતા હોય, આપણાથી જોઈ ન શકાય ત્યારે કોઈ એમ કે ગુરુદેવને કે સાહેબ આપને જેટલું રોવું એટલું રોઈ લ્યો. અમારા પુણ્યોદય એટલા જબરજસ્ત હતા કે અમે અનાદિકાળથી આજ દિવસ સુધી એ અઢી અક્ષરનો શબ્દ આ ત માં, એ આત્મા જે અઢી અક્ષરનો શબ્દ છે એ આત્માને અમે સાંભળતા હતા અને સમજતા હતા. આજે હું આત્મા છું એ ભાવે અમે સાંભળીએ છીએ અને એ સમજાવવા માટે આપનો ભરતક્ષેત્રમાં જન્મ થયો છે. ત્યારે ગુરુદેવ હસે અને આમાં હાથ કરે. કારણ કે એ વાત કોણ કે, કોણ સમજાવે? તું પરમાત્મા છું કેનાર કોણ હોઈ શકે? જે સ્વયં પોતે પોતાને પરમાત્મા ભાવે જોવે એ બીજાને એમ કે તું પરમાત્મા છું. જેને પોતાની અંતરંગમાં પોતાના પરિણામ દેખાતા ન હોય એને બીજાના પરિણામ ન દેખાય અને એમ કે તું પરમાત્મા છું. પ્રભુ પરિણામને જોવાનું છોડી દે, કારણ કે પરિણામ પરદ્રવ્ય છે. જ્યાં સુધી પરિણામ પરદ્રવ્ય નહીં દેખાય ત્યાં સુધી દ્રવ્ય સ્વદ્રવ્ય નહીં દેખાય. એટલું તો નહીં પણ તને દ્રવ્યની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણભેદ પણ જો પરદ્રવ્ય નહીં દેખાય તો અભેદ સ્વાભાવિક એકરૂપ વસ્તુ જે છે તે હું છું એવો અહેસાસ અને એવો એકરાર નહીં થાય ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. અનુભૂતિ સહજમાં પ્રગટતી વ્યવસ્થા છે. સોગાનીજી સાહેબે એમ કહ્યું કે આત્માનો અનુભવ અકસ્માતથી થાય છે, સમ્યક દર્શન અકસ્માતથી થાય છે. તો કોઈ એમ પ્રશ્ન પૂછ્યા ત્યાં અકસ્માત ન થાય ત્યાં સુધી અમારે રાહ જોવું શું? પ્રભુ વાત એમ નથી, તું સમજવાની કોશિશ કર. અકસ્માતથી થાય છે એટલે જેને સમ્યક દર્શન જોઈએ છે અને સમ્યક દર્શન નથી મળતું, જેને હું પરમાત્મા છું એવો વિશ્વાસ આવે છે, એ વિશ્વાસ, એ સમજણ, એ શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કોઈ પ્રગટ કરવાની વ્યવસ્થા નથી. કારણ કે પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે જે પરિણામ જે છે ને, આશ્રવ રૂપે પરિણમતા પરિણામ, શુભ ભાવ રૂપે પરિણમતા પરિણામ, એની અંદરમાં શુદ્ધનો અંશ છે. શુભ ભાવ રૂપે પરિણમતા પરિણામની અંદરમાં શુદ્ધનો અંશ છે. અરે પ્રભુ આ શું કહો છો? અરે ભાઈ સાંભળતો, શુદ્ધ એટલે શુદ્ધતા, સમ્યક દર્શનની શુદ્ધતાની વાત નથી. એ પર્યાય જે પારિણામિક ભાવમાંથી આવે છે એ શુભ ભાવને લઈને આવે છે? શુભ ભાવને લઈને તો નથી આવતી. એ જાય છે તો શુભ ભાવને લઈને જાય છે? તો કે ના, શુભ ભાવને લઈને પણ નથી જતી. તો એ સમય સ્વાભાવિક પર્યાય છે કે નહીં? અરિયંતના દ્રવ્યગુણ પર્યાયને જે જાણે છે તે પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. જે જાણતો અરિયંતને દ્રવ્યગુણ પર્યાય પણ કઈ પર્યાયની વાત છે ભાઈ? પર્યાય પણ એ દ્રવ્યની પર્યાય છે. એ દ્રવ્યની પર્યાયની અંદરમાં દ્રવ્ય ન જણાય એવું હોઈ શકે નહીં. આ તે એ પર્યાયનો સ્વભાવ છે અને એ પર્યાયનો સ્વભાવ એ શુદ્ધ અંશ છે. એટલે શુભ ભાવ વખતે શુદ્ધનો અંશ છે, પણ તું વસ્તુને જોતો નથી અને પરને જોઈને એમાં એકત્વને મારાપણું કરે છે તો એ શુભ યા અશુભ રૂપે પરિણમી જાય છે. ક્યારે પરિણમે છે? ભ્રાંતિ રૂપે. રાગ મારામાં થાય છે એવી તને ભ્રાંતિ થાય છે ત્યારે હું રાગી, એવી તને ભ્રાંતિનો જન્મ થાય છે, એવા વિકલ્પનો જન્મ થાય છે. એનું નામ સંસાર, ભ્રાંતિનું નામ સંસાર છે. જ્ઞાનમાં તો જ્ઞાન જ થાય છે, જ્ઞાનમાં તો જ્ઞાયક જ જણાય છે, રાગ થતોય નથી અને જણાતોય નથી. ભ્રાંતિ થાય છે એ ભ્રાંતિનું નામ સંસાર છે. જે સમયે ભ્રાંતિ થાય છે એ સમયે પર્યાય સ્વભાવથી જોતો હોય તો એવી ને એવી છે. વસ્તુને સ્વભાવથી જોવાની ટેવ પૂજ્ય ગુરુદેવશ્રીએ પાડી છે. દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જો, પર્યાયને પર્યાયના સ્વભાવથી જો. પર્યાયનો સ્વભાવ શુદ્ધરૂપે કે અશુદ્ધરૂપે પરિણમવું એ પર્યાયનો સ્વભાવ નથી. સક્રિય રહેવું એ પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ્ય રૂપે પરિણમવું એ પર્યાયનો સ્વભાવ છે. એ પર્યાયમાં શુદ્ધતા છે કે પર્યાયની અંદરમાં અશુદ્ધતા છે એની તત્સમયની યોગ્યતા છે. એ તત્સમયની યોગ્યતા રૂપે પરિણમતા પરિણામને કોઈ પરિણામ આવી શકતું નથી. એટલે તું એ પરિણામની અંદરમાં મને આત્માની અનુભૂતિ જોઈએ છે એવો તારો અભિપ્રાય જે છે એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવો અભિપ્રાય જે છે એ પર્યાય દ્રષ્ટિ છે. દ્રવ્ય તો એવું છે કે જે દ્રવ્ય દ્રષ્ટિની અંદરમાં દ્રષ્ટિ નથી હોતી, જે શ્રદ્ધેયની અંદરમાં શ્રદ્ધા નથી હોતી. એવું જે તત્વ છે, એવી જે વસ્તુ છે તે હું છું અને એની અંદરમાં તને જ્યાં સુધી પ્રભુ ગુણ ગુણીના ભેદ દેખાશે ત્યાં સુધી વિશેષની અંદરમાં તું રમે છે અને એ સામાન્યની અંદરમાં વિશેષ નથી એવી સામાન્ય વ્યવસ્થા છે. કારણ કે અનંત ગુણાત્મક એક વસ્તુ છે, અનંત ગુણમય એક વસ્તુ છે. તો એ એકની અંદરમાં અનંતતા નથી, એકની અંદરમાં એ અનંતમય એક છે. એ જે એક છે અને એક ભાવે જે જોવે છે હું એક શુદ્ધ સદા રૂપી, તો હું તો એક છું ને, તો એક છું તેમાં અનેકતા આવી ક્યાંથી? પ્રભુ અપેક્ષાઓની વાત તે ઘણી સાંભળી અને ઘણી સમજી, હવે નિરપેક્ષતાની વાત, સ્વભાવની વાત, સ્વભાવથી જોવાની વાત પ્રભુ એક વખત શાંતિથી સાંભળીને હું પરમાત્મા છું એવો વિશ્વાસ કર, હું પરમાત્મા છું એવો નિર્ણય કર. એ તત્વ નિર્ણય કરવાનો આ વખત છે પ્રભુ. ગુરુદેવ આજીજને દિવસે એના માટે આપણા માટે પધાર્યા, એ વાત સમજાવવા માટે પધાર્યા. એ વાતનો ડંકોના ચોટે જય જયકાર કરવા માટે પધાર્યા. જગતના જીવો એમ કે પરનો કરતા ન માને તો દિગંબર જૈન નથી. ગુરુદેવ શ્રી કે પરનો કરતા માને તો દિગંબર જૈન નથી, પર્યાયનો કરતા માને તો દિગંબર જૈન નથી, પરને જાણું છું એમ માને તો દિગંબર જૈન નથી. અરે પ્રભુ તને શું કહીએ, કેમ કહીએ? આ ગુરુદેવની વાતો, આ ગુરુદેવનું હૃદય, આ ગુરુદેવનું અંતરંગની નિર્મળતા, વિશાળતા, અદ્ભુતતા, અલૌકિકતા, એની કોઈ પણ ભાષાની અંદર એનું વિવેચન થઈ શકે એવું નથી, એનું વર્ણન થઈ શકે એવું નથી. તો એ વાણીને મૌન વ્રત ધારણ કરીને જંગલમાં જવું પડે એવા આપણા સૌના ગુરુદેવશ્રી હતા. એ ગુરુદેવશ્રીને વાણી એટલે દ્રષ્ટિના નિધાન. દ્રષ્ટિના નિધાન અહીંયા આપણે અગાઉ 63 બોલ સુધી આપણે વાત લીધી છે. 64 નંબરના બોલની અંદરમાં એમ કે છે કે એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે, એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ? શું કે છે? મા બાપનું એકનું એક સંતાન હોય, નાની ઉંમર હોય, અકસ્માત થાય અને અચાનક એમનું મૃત્યુ થઈ જાય તો કેવો ઘા લાગે છે? તું પોતાને રાગી મને છે, મને કર્મનો સંયોગ છે, મને પાપનો ઉદય છે, મને પુણ્યનો ઉદય છે, એની આડમાં તું પોતે મરી જાય છે, તારું ભાવમરણ થઈ રહ્યું છે, એનો તને ઘા લાગે છે કાંઈ? પ્રભુ તને એનો વિરહ લાગે કે મારા પરિણામની અંદરમાં હું પરમાત્મા હોવા છતાં મને પરમાત્માના દર્શન નથી થયા, એ પરમાત્માનો તને વિરહ લાગે છે? એ પરમાત્માના વીરની અંદરમાં રાતના તો સફાળો ઊભો થઈ જાય છે. મારો આત્મા ક્યાં ગયો? એ આત્માના વીરની અંદરમાં આંસુ ક્યાંય થંભે નહીં એવું કોઈ દિવસ થાય છે? તને એનો વીર જ નથી લાગ્યો, તો ઘા જ નથી લાગ્યો, તો તારો આત્મા તરફની પરિણતિ, આત્મા તરફનો અભિપ્રાય થશે કેવી રીતે? કે પરિણામ તો અભિપ્રાય પ્રમાણે જ હોય છે, વૃત્તિ પ્રમાણે જ પ્રવૃત્તિ થતી હોય છે. જેવો અભિપ્રાય હોય છે એવો જ પરિણામ થાય છે. ભાઈ, અભિપ્રાયની અંદરમાં તને ઘા લાગ્યો છે, અરે મારો શુદ્ધાત્મા ક્યાં છે? મારો ભગવાનાત્મા ક્યાં છે? હું પરિપૂર્ણ પરમાત્મા, એ જ્ઞાનીઓ, ધર્માત્માઓ, મુનિરાજો, આચાર્ય ભગવંતો, કેવળ જ્ઞાનીઓ કે છે, મારો પરમાત્મા છે ક્યાં? એમાં હું છું એવું તને કોઈ દિવસ થયું છે? તને તો થયું છે, મને રાગ થાય છે, મારા આ બધા સંયોગો છે, મારા બહારના ઉદયો છે. પ્રભુ, તને કાંઈ જ નથી, ગુણભેદ તને નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય એવા તને ભેદો નથી પ્રભુ. કારણ કે ગ્રહણ ત્યાગથી શૂન્ય છું તું, અનાદિ અનંત. જ્ઞાનનું ગ્રહણ કરવાનો પ્રશ્ન નથી અને રાગને ત્યાગ કરવાનો પ્રશ્ન નથી. કારણ કે જ્ઞાનનું ગ્રહણ સદાય છે અને રાગનો ત્યાગ સદાય છે. તો જેનું ગ્રહણ છે એને ગ્રહણ કરવાનું ન હોય, અને જેનો ત્યાગ છે એને ત્યાગ કદી કરવાનો ન હોય. તું આસરોનો ત્યાગ કરવા માંગે છે અને વિતરાગતાને પ્રગટ કરવા માંગે છે. જેને રાગ અને વિતરાગતાની કોઈ અપેક્ષા જ નથી, અને રાગને ટાળવો છે અને વિતરાગતા પ્રગટ કરવી છે એવી અપેક્ષા જેને નથી, હું વિતરાગ સ્વભાવી પરમાત્મા છું એવી જેની દ્રષ્ટિ છે, એના પરિણામની અંદરમાં વિતરાગતા હોય છે. દ્રષ્ટિ શું છે, સમજણ શું છે, અભિપ્રાય શું છે, માન્યતા શું છે, વિશ્વાસ શું છે, એ કહે છે કે પ્રભુ, તારો સમય સમય ભાવમરણ થઈ રહ્યો છે. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે, એનો તને ઘા લાગે છે કાંઈ? પ્રશ્ન પૂછે છે ગુરુદેવ. આપણે જવાબ આપવા માટે બંધાયેલા છીએ. એનો ઘા લાગે છે કાંઈ? કાંઈ કહીએ કે હા લાગે છે, ને કાંઈ કાંઈ નથી લાગતું. જેને પોતે પરમાત્મા છે એ વાત વિકલ્પની અંદરમાં પણ બેઠી હોય અને સતત નિરંતર ધારાવાહી હું પરમાત્મા 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 એવું ચાલ્યા જ કરે, બહારની કોઈ પણ પરિસ્થિતિ એને પ્રભાવિત કરી શકતી નથી, સદાય અત્યંત અપ્રભાવિત રહે છે. અત્યંત અપ્રભાવિત રહેતી વસ્તુ એ કોના પ્રભાવથી પ્રભાવિત થાય? જે પોતે પરિપૂર્ણ છે. પ્રભાવિત તો એ થાય જે અપૂર્ણ હોય, પણ જે પરિપૂર્ણ છે એ કોનાથી પ્રભાવિત થાય? પોતે સ્વભાવથી ત્રિકાળ પરિપૂર્ણ છે, ત્રિકાળ પરમાત્મા છે, ત્રિકાળ એક છે, ત્રિકાળ અખંડ છે, ત્રિકાળ અભેદ છે. તો ક્યાં ખંડની વાતો કરીએ છીએ આપણે? ક્યાં ભેદોની વાતો કરીએ છીએ? કઈ અનેકતાની વાતો? જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંત ગુણો છે. પ્રભુ, હું એક વસ્તુ છું. ઠીક છે, એ વાત સમજવા માટે પણ તને જગતમાં અનંતતા દેખાય છે, તો તારામાં પણ અનંતતા છે એ બતાવવા માટે આચાર્ય ભગવાને એ વાત કરી. એના માટે ગુરુદેવ એ વાત કરી કે તારામાં અનંત ગુણો છે. કારણ કે તને બહારનો અનંતતા દેખાય છે, અનંત વિશાળતા દેખાય છે, તો તારી વિશાળતા એવી છે કે એની સામુ જે એક વખત જોવે છે એ કોઈ દિવસમાંથી બહાર જ નથી આવતું. કેવી વસ્તુ છે પોતાની, કેવી મહિમાવંત વસ્તુ છે પોતાની, કેવી અપૂર્વ વસ્તુ છે પોતાની. પ્રભુ, એ વસ્તુને જોવાનું વિધાન છે. જ્યાં સુધી તું દ્રવ્યને ગુણોના માધ્યમથી જોઈશ ત્યાં સુધી એ ભેદ વિકલ્પ થયા જ કરશે, અને જ્યાં સુધી ભેદ વિકલ્પ છે ત્યાં સુધી મનનું અવલંબન છે. અને પછી તું ભેદ વિકલ્પને જોઈને હું પરમાત્મા હું પરમાત્મા એવું ગમે એટલું ચિંતન, ગોલન, મનન, ઘૂંટણ કરીશ, એનાથી કાંઈ વળવાનું નથી. કારણ કે વિકલ્પથી નિર્વિકલ્પ થવાનું કોઈ સાધન નથી. વિકલ્પ થાય છે, હોય છે, એ એક અલગ વાત છે. પણ વજન જો બળવાનું ન હોય, વજન જો ત્રિકાળી ધ્રુવ પરમાત્માનું ન હોય, તો એ વિકલ્પનો અભાવ ક્યારે પણ નહીં થાય. વજન શુદ્ધાત્માનું હોય, વજન ભગવાન આત્માનું હોય, વજન પોતાના ધ્રુવ પરમાત્માનું હોય, ધ્રુવ પરમાત્માના વજનની અંદરમાં હું છું એવું વજન આવે અને એની અંદરમાં રસ તબળ થઈ જાય, રસ ભર વસ્તુની અંદરમાં એ સમાઈ જાય, એવું સહજ થાય છે. વસ્તુને જોવાનું વિધાન ખૂબ સરળ છે. વસ્તુને તો વસ્તુથી જોવું, વિકલ્પથી નિર્વિકલ્પ નહીં થવાય. જીવને એમ થાય છે કે હું પરમાત્મા છું, એવા ઘૂંટણ મનન. પ્રભુ, એ ઘૂંટણ મનન તો ગોખણપટ્ટી છે. એ ગોખણપટ્ટી હોય થાય, વસ્તુ સારી છે, બીજા બધા ભાવો કરતા એ ભાવો ઉત્કૃષ્ટ જુદી વાત છે. પણ વસ્તુ નિર્વિકલ્પ છે અને પરિણામ ઉત્પન્ન થયા એમાં વિકલ્પ છે. એ જ પરિણામમાં વિકલ્પનો અભાવ થઈને નિર્વિકલ્પતા થાય, એવું કોઈ વિધાન નથી. એ જે પરિણામ ઉત્પન્ન થાય છે એ નિર્વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. તો નિર્વિકલ્પ ઉત્પન્ન થતા પરિણામ વિકલ્પના માધ્યમથી નિર્વિકલ્પતા નથી થતી. નિર્વિકલ્પ સ્વભાવના લક્ષણ નિર્વિકલ્પતા થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે માર્ગ બતાવ્યો છે, સમજાવ્યો છે, કારણ કે એમનું હૃદય તો હંમેશા સત સત જ્ઞાન જ્ઞાનથી ધબકતું જ્ઞાન હૃદય હતું. એમનું હૃદય જ અપૂર્વ હતું, અલૌકિક હતું, વિશાળ હતું. પોતાના સ્વભાવની અંદરમાં ગોથા લગાવી 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 અને ખૂણે ખૂણે જઈને જાણે એક એક ગુણોને સ્પર્શીને 47 શક્તિઓનું વર્ણન કરે, 47 નહીંનું વર્ણન કરે. તેમ થાય કે એક એક ગુણને પૂરેપૂરા વિખી વિખીને ખોલી ખોલીને એનો અનુભવ કરીને એનું વર્ણન કરતા હોય. એક એક નહીંના ઊંડાણની અંદરમાં જઈને પૂરેપૂરો નહીંનો વિસ્તાર કરતા હોય. એ પુરુષ શું, એમની શક્તિ શું, એમનું સામર્થ્ય શું, એમનું દ્રવ્ય શું, અને એ બધાની વચ્ચે આપણને એમનો પ્રત્યક્ષ સમાગમ, પ્રત્યક્ષ સંયોગ થયો, એ પુણ્યોદય કેવો છે. ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં આ ઊંડા અવસર્પણી કાળમાં પંચમ કાળની અંદરમાં દિગંબર ધર્મની મૂળભૂત વાતો, એટલે ગુરુદેવશ્રીના મુખારવિંદથી જરતી વાતો, એક કલાક પણ જો કોઈને સાંભળવા મળે છે તો એનો પુણ્યોદય ચક્રવર્તીથી અધિક છે. એવા આપણે કેટલા પુણ્યોદય કર્યા છે ત્યારે આ કાળની અંદરમાં ગુરુદેવની વાણી મળી છે. આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોઈએ, અપેક્ષાઓથી ન જોઈએ. કારણ કે જેમ વ્યવહાર નિયનો પક્ષ એ મિથ્યાત્વ છે, એમ નિશ્ચય નિયનો પક્ષ પણ મિથ્યાત્વ છે. એને પક્ષથી જ વસ્તુની જોઈએ છે. વ્યવહાર નહીં ત્યાં આમને, નિશ્ચય નહીં ત્યાં આમ, વ્યવહાર નહીં ત્યાં આમને, નિશ્ચય નહીં. એ વાત અલગ છે કે નિશ્ચયની જેવી વસ્તુ છે એવું બતાવે છે, પણ એ પક્ષ જે છે એ જ્યાં સુધી નહીં છૂટે, ક્યાં સુધી નહીં છૂટે, જ્યાં સુધી તું સ્વભાવમાં નહીં આવું. સ્વભાવથી વસ્તુને જોઈશ કે હું સ્વભાવથી શુદ્ધ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, તો પક્ષ છૂટી જશે, પક્ષાતિક્રમણ થઈ જશે. અને એનું નામ સમ્યક દર્શન છે. જે પર્યાય શુદ્ધ સ્વભાવે છે એ શુદ્ધતા રૂપે પરિણમી જાય છે. જે પર્યાયની અંદરમાં દ્રવ્ય જણાય છે, એટલે કે દ્રવ્ય સામર્થ્ય રૂપે રહેલું છે, એનું એનલાર્જમેન્ટ થઈ જાય છે. નવીન કાંઈ જ નથી થતું. આપણને લાગે છે કે ભગીરથ કાર્ય છે, બહુ પુરુષાર્થ છે. શું પુરુષાર્થ? પ્રભુ પુરુષાર્થની મૂર્તિ છું એવો નિર્ણય પુરુષાર્થ છે. પુરુષાર્થ કરવો છે એ પુરુષાર્થ નથી, પુરુષાર્થનું કરતા પણ છે. અનુભૂતિ કરવી છે એ કરતા બુદ્ધિ છે, થાય છે એ સહજતા છે. તો વ્યવસ્થા તો થાય છે એની છે, કરવાની વ્યવસ્થા નથી. જણાય છે એ વ્યવસ્થા છે, જાણવાની વ્યવસ્થા નથી. પછી ઉપદેશમાં આવે કે તું પરમાત્મા છું એમ જાણ, એનો કહેવાનો અર્થ છે કે તું માન. શબ્દ પ્રયોગ તો જ્યારે જ્ઞાનીઓના પ્રવાહની અંદરમાં જે ફ્લુએન્ટલી જે ચાલતું હોય નીકળી જાય, પણ એનો ભાવાર્થ શું છે, ક્યાં લઈ જવા છે, ક્યાં બતાવવું છે, શું બતાવવું છે, શું સમજાવવું છે, એ આપણે સમજવું જોઈએ. એ આપણી જવાબદારી છે કે આપણે આ કરતા સ્વભાવને આ કરતા ભાવે જોઈએ. આટલો કરતા કર્મનો અધિકાર ભરતક્ષેત્રની અંદરમાં જીનવાણીમાં આવો કોઈ અધિકાર નથી, એવો એકમાત્ર અધિકાર ની આખા કરતા કર્મ અધિકારની અંદરમાં બતાવો છે. આ કરતા જો કરતા કર્મનું કેટલું વિવરણ ચાલે, વ્યાપક નથી, કરતા કર્મ નથી, કારણ કાર્ય નથી, એ બધું કહીને શું કેવું છે કે તું આ કરતા છો. તો બતાવો છે એકમાત્ર આ કરતા સ્વભાવ, અને પોતાને જોવે છે કરતા કર્મથી. પ્રભુ પર્યાયના કરતા કર્મ પર્યાયની અંદરમાં છે, તું ત્રિકાળા કરતા છો. પર્યાયની વ્યવસ્થા જ એવી છે કે પર્યાયનો કરતા બીજી કોઈ પર્યાય નથી, પર્યાયનો કરતા બીજો કોઈ નિમિત્તો નથી, નિમિત્તોને કારણે નૈમિત્તિક ભાવ થતો નથી. થાય છે પર્યાયની પોતાની યોગ્યતાથી, પોતાના કરતા કર્મ કરણ સંપ્રદાયના પાદાના અધિકરણથી એ પર્યાય સ્વયં પોતે પરિણમે છે, અને પરિણમાવનારા વિશ્વની અંદરમાં કોઈ નથી. પર્યાય એમ કહે છે મને અનુભૂતિ થાય છે, એનું કારણ દ્રવ્ય છે. દ્રવ્ય કહે છે હું આ કારણ પરમાત્મા છું. પર્યાય કારણ માને છે એ જુદી વાત છે. હવે પર્યાય અનાદિકાળથી શરીરને કારણ માન્યું, રાગાદીનું, તો શરીરે થોડી કીધું તું મારી પર રાગ કર. એ સ્વયં પોતે પોતાની યોગ્યતાથી વિપરીત રૂપે પરિણમે છે. એવી રીતે પોતાની યોગ્યતાથી આ વિપરીત રૂપે પરિણમે છે. પણ હું તો ત્રિકાળ કરતા અભોગતા એકરૂપ રહેનારો સદા શુદ્ધ સદૈવ શુદ્ધ એકરૂપ રહેનારી નિર્વિકલ્પ માત્ર વસ્તુ છું એવો વિશ્વાસ, એવો એકરાર જ્યારે થાય છે ત્યારે એને રાગ અને સંયોગની આડનો ઘા લાગે છે કે હું શા માટે રાગની ચર્ચા કરું છું, શા માટે સંયોગની ચર્ચા કરું છું, હું તો સ્વભાવથી અસંગી છું. અસંગીને કયો સંયોગ હોય છે? અસંગીને કોનો સંગ હોય છે? અમારા અનુકૂળ સંયોગ છે કે પ્રતિકૂળ સંયોગ છે, અમારે સારું છે કે ખરાબ છે, પ્રભુ આ કઈ દ્રષ્ટિ જ નથી. આ વિપરીતતા છોડીને કાંઈ જ નથી આની અંદર. પરિણામ ભ્રાંતિ રૂપે પરિણમી રહ્યા છે. એનું નામ અજ્ઞાન છે, એનું નામ સંસાર છે, એનું નામ મિથ્યાત્વ છે. એ એકાકારતા કરે છે રાગની સાથે. રાગ થોડી કે છે તું મારા હું એકાકાર થા, એની બદલે હું પરમાત્મા છું એમાં એકાકારતા કરે તો એનું નામ વિતરાગતા છે, એનું નામ મોક્ષ માર્ગ છે. તો વાત તો દિશા ફરી જાય તો દશા ફરી જાય. વાત ફક્ત દિશા ફરવાની છે, દશા આપોઆપ ફરી જાય છે. દશા પ્રગટ કરવાની નથી હોતી, દશા ફરતી વ્યવસ્થા છે. જેની દિશા ફરે છે, જેનો અભિપ્રાય ફરે છે, જેની માન્યતા ફરે છે, ફરે છે એટલે હું જેવો છું એવી થાય છે એ અપેક્ષા ફરે છે એમ કહેવાય છે. વાસ્તવિકતા તો એ છે કે પરમાત્મા છું તો પરમાત્મા છું એવો નિર્ણય કરે, એવો નિર્ણય કરે છે ને અનુભૂતિ થઈ જાય છે. એટલે એ કે છે અકસ્માત. એ પ્લાનિંગ પૂર્વક કરે તો એ પર્યાય દ્રષ્ટિ છે, પ્લાનિંગ પૂર્વક થતું નથી. અનુભવ કરવો છે એ હવે અનુભવ નહીં થાય, સમ્યક દર્શન કરવું છે એવા અભિપ્રાયની અંદરમાં મિથ્યાત્વ દ્રઢ થાય છે. પ્રભુ તને શું કહીએ નાથ, એક વખત વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવું એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. ની સહજમાં પ્રગટ થતી વ્યવસ્થા છે. જે હું પરમાત્મા છું એમ કહે છે એ પરિણામ નથી, પરમાત્મા છે. માટે દ્રવ્ય પર્યાયના ભેદ અનુભૂતિમાં નથી આવતા. એ વિકલ્પમાં આવે છે ત્યારે ખબર પડે છે કે પરિણામ પરિણામ ગયા ઓર મેં યુ કા યુ રહી ગયા, આનંદ આવ્યોથી ચાલો ગયો અને હું એવો ને એવો રહી ગયો. એ વિકલ્પમાં ખબર પડે છે, અનુભૂતિમાં તો આત્મા છે. કેવી અદભુત વસ્તુ, અલૌકિક વસ્તુ, જેવો છે એવા ભાવે રહી જાય એનું નામ અનુભૂતિ, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. દર્શન આત્માને દેખે છે અને જ્ઞાન આત્માને જાણે છે. પ્રભુ એ ગુણોની વ્યવસ્થાને અપેક્ષિત કથનો છે, સાપેક્ષ કથનો છે. હું પરમાત્મા છું એટલી વાત છે બસ. એટલે જ ગુરુદેવ એમ કીધું કે હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર. એવું નક્કીને નિર્ણય કરશે તો એ પરમાત્મા છું એવો અનુભવ થઈ જશે. પ્રભુ કરવો નહીં પડે. માર્ગ અદભુત છે, માર્ગ અલૌકિક છે. પૂજ્ય ગુરુદેવશ્રી એના માટે આપણને મળ્યા છે. આજને દિવસે મહાવિદ્યથી ભરતક્ષેત્રમાં એના માટે પધાર્યા છે. જે આ વાતને સતત ધારાવાહી નિરંતર સાંભળે છે એ મોક્ષને પાત્ર જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ એ મોક્ષની અપેક્ષા પણ રાખ્યા વગર, હું મોક્ષ સ્વરૂપ પરમાત્મા છું એવું જે જોઉં એનું નામ મોક્ષ છે. આવો મોક્ષ ગુરુદેવશ્રીના સાનિધ્યમાં સૌ કોઈના અંતરંગમાં સુધાત્મ સ્વભાવને જોતા સહજ માત્રમાં પ્રગટ થાય એવી મંગલ ભાવના.